તારીખ 8/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 630 અને 631 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 664
630મો પત્ર ચાલે છે, પાનું 481 બીજા પેરેગ્રાફ છે. પહેલો પ્રશ્ન જ્ઞાનાવરણીને દર્શનાવરણીનો લીધો હતો. બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે આત્માના અસંખ્ય પ્રદેશ આખા શરીરમાં વ્યાપક થતાં આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે. તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક થતાં એક નાના ભાગ કાનવડીએ સાંભળી શકાય છે, બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગ્યાએથી ગંધ પરીક્ષા થાય છે એટલે નાકથી જ, અમુક જગ્યાએથી રસની પરીક્ષા થાય છે એટલે જીભથી, જેમ કે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય, આનું કારણ શું હશે? આવો એક પ્રશ્ન સુભાષભાઈએ લખ્યો છે કે આત્મા તો અખંડ છે, અમુક જગ્યાએથી જ જ્ઞાન થાય છે ને તે પણ અમુક પ્રકારનું, પાછો જીભથી કાંઈ સૂંઘાય નહીં કે સંભળાય નહીં, તેમ કાનથી કાંઈ સ્વાદ આવે નહીં કે ગંધ આવે નહીં, આમ કેમ થાય છે, આનું શું કારણ? આત્મા અસંખ્યાત પ્રદેશી છે, સર્વ પ્રદેશે જ્ઞાનનું પરિણમન હોવા યોગ્ય છે, થવા યોગ્ય છે, કેમકે જ્ઞાન ગુણ અમુક પ્રદેશે પરિણમે અને અમુક પ્રદેશે જ્ઞાન ગુણ ન પરિણમે એવું તો કાંઈ બને નહીં. ગુણ તો આખા અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે, જ્યારે ગુણ અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે તો એનું પરિણમન પણ અસંખ્ય પ્રદેશમાં હોવું ઘટે છે. જ્ઞાનમાં આમ કેમ છે એમ કે છે. એક સ્પર્શમાં નથી લીધું, કેમકે સ્પર્શેન્દ્રિય આખા પ્રદેશની, આખા આખા શરીરની છે, એટલે કે મેં માથામાં કીડી ચાલતી હોય તો ખબર પડે અને વાહમાં કીડી ચાલતી હોય તો કે વાળ ભરાઈ ગયો હોય તો ખબર પડે, એટલે સ્પર્શનો દાખલો પ્રશ્નમાં નથી કેમકે એ પ્રશ્નમાં લાગુ પડતો નથી, પણ બીજી ચાર ઇન્દ્રિયનો વિષય તો લાગુ પડે છે. તો આનું શું સમાધાન શું છે આ પ્રશ્નનો એમ કે છે. જીવને જ્ઞાન દર્શન ક્ષાયિક ભાવે પ્રગટ્યા હોય તો સર્વ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણ પણ હોવાથી એક સમયે સર્વ પ્રકારનું સર્વભાવનું જ્ઞાયક પણ હોય. ક્યાંથી વાત લીધી કે જો જીવ નિરાવરણ હોય, શુદ્ધ હોય, તો એને સર્વ પ્રદેશેથી સર્વ ભાવોનું જાણવું થાય, પણ જ્યાં ક્ષોભસમ ભાવે જ્ઞાન દર્શન વર્તે છે સંસારમાં જીવોને, શું ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયક પણ હોય. આવરણને કારણે ક્ષોભસમ પણ અમુક પ્રકારનો છે, જાણવાનો, સાંભળવાનો, સૂંઘવાનો, ચાખવાનો, એ બધો અમુક અમુક પ્રકારનો ક્ષોભસમ છે અને તે અમુક પ્રદેશે ખુલ્લા છે, એના માટે અમુક પ્રદેશો જ ખુલ્લા છે, બધા પ્રદેશો ખુલ્લા નથી, એટલે ત્યાંથી નથી જણાતો, એ આવરણનું કારણ છે કે બાકીના પ્રદેશોમાં આવરણ છે તે પ્રકારનું જાણવા માટે. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાન દર્શનની ક્ષોભસમ શક્તિ વર્તે છે તે જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલો જ્ઞાયકપણો હોય છે એ નિગોદમાં છેલ્લી હદે અલ્પતા થઈ જાય જ્ઞાનને, તો એને ઓછામાં ઓછું જે જ્ઞાન છે એક અંશે એટલું જ જ્ઞાન છે એને. તેથી વિશેષ ક્ષોભ સમયે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત પ્રગટ થાય છે. તેથી વિશેષ ક્ષોભ સમયે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે એમ વિશેષતાથી ઉત્તરો ઉત્તર સ્પર્શ રસ ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષોભસમ થાય છે. પછી નિગોદના જીવને થોડો ક્ષોભસમ વધે ત્યારે એને પહેલી સ્પર્શેન્દ્રિય કામ કરતી થાય, એકદમ બિડાઈ જાય ત્યારે તો એને એ ખબર પડતી નથી, પણ સહેજ ક્ષોભસમ વધે ત્યારે પહેલે વહેલે એને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન થાય. એકેન્દ્રિયમાં એકેન્દ્રિય સૂક્ષ્મમાં એકેન્દ્રિય બાદર બાદરમાં જ્ઞાન થાય. પછી બે ઇન્દ્રિય બે ઇન્દ્રિયમાં એને પછી રસના ઇન્દ્રિય પહેલી જ આહારનો સ્વાદ આહાર લેવાનું શરૂ થાય અને ત્યાંથી સ્વાદ શરૂ થાય. પછી ક્ષોભ સંબોધે એટલે નાક મળે, પછી ક્ષોભ સંબોધે ત્યારે આંખ મળે, છેલ્લે કાન મળે. ત્યાં આવરણ છે, ત્યાં આવરણ છે, કેમ કે સ્પર્શેન્દ્રિય પણ ઉપરના જ પ્રદેશોમાં છે, અંદરના પ્રદેશોમાં નથી, એટલે ત્યાં આવરણ છે. મૂળ તો શું છે કે લોકોને આત્માનું પ્રદેશાત્મક જ્ઞાન પણ ક્ષેત્ર અપેક્ષાએ જ્ઞાન પણ એટલું નથી. આત્મા છે એ પ્રદેશથી પણ ઘન છે, ક્યાંય પણ ખાલી જગ્યા વેક્યુમ નથી. પછી ઉઘાડ ક્યાં કઈ ઇન્દ્રિયનો કેટલો છે એ ત્યાર પછી બાકીનો ભાગ આવરણનો છે, બાકીનો પ્રકાર પણ આવરણનો છે એમ સમજો. તથાપિ ક્ષોભસમ દશામાં ગુણનું સમ વિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. શું આમ પાંચે ઇન્દ્રિયનો ક્ષોભસમ થવા છતાં પણ તે ક્ષોભસમ દશામાં ગુણનું સમ વિષમપણું હોવાથી, શું એ જ્ઞાન ગુણનું પણ ક્યાંક સમપણું ક્યાંક વિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. આંખથી જોવાનું જ થાય, આંખથી સાંભળવાનું ન થાય. બેરો માણસ જોઈ શકે પણ સાંભળી ન શકે, એટલે એ બધું સમ વિષમપણું છે. કેમ કે શક્તિનું તેવું તારતમ્ય નથી, તેવું સત્વ નથી. જ્યાં ઉઘાડ છે ત્યાં જે પ્રકારનો ઉઘાડ છે એ પ્રકારનો ઉઘાડ મર્યાદિત રીતે કામ કરે છે. કે પાંચે વિષય સર્વાંગે ગ્રહણ કરે એવી તારતમ્યતા શક્તિમાં ક્ષોભસમ શક્તિમાં નથી. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષોભસમ અને તે પણ ઇન્દ્રિય સાપેક્ષ ક્ષોભસમનો ચર્ચાનો પ્રસંગ છે, અવધિ જ્ઞાનની વાત નથી. અવધિ જ્ઞાનમાં તો સર્વ પ્રદેશથી થાય છે, એમાં કંઈ આંખથી જ દેખાય એવું કંઈ નથી. અમુક નિયત પ્રદેશમાં જ તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે, તેનો હેતુ ક્ષોભસમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે અમુક મર્યાદામાં અમુક ભાગમાં અમુક વિષયનું જીવને ગ્રહણ થાય, બસ એટલી વાત છે. ગ્રહણ ત્યાંથી થાય, પછી એને અંગેનું પરિણમન ભલે આખા પ્રદેશમાં થાય પણ એ પોતાને ખ્યાલમાં ન આવે. જ્ઞાન તો છે, એટલે પરિણમન તો બધા પ્રદેશમાં છે પણ ગ્રહણ અમુક જગ્યાએથી થાય એમ કહેવું છે. એટલે અહીંયા તો પ્રશ્ન તો એટલો જ છે કે અમુક પ્રદેશથી અમુક જગ્યાએથી જ અમુક ગ્રહણ કેમ થાય છે, એટલો જ પ્રદેશ છે. તો કે તે પ્રકારનો ઉઘાડ છે, ને બાકીનું આવરણ છે. એટલે ટુ ધી પોઈન્ટ એટલો ઉત્તર આપ્યો છે. પારમાર્થિક વિષય એમાં લઈએ કે જીવ એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય ક્યારે થાય, ત્રણ ઇન્દ્રિય ક્યારે થાય, ચાર ઇન્દ્રિય ક્યારે થાય, પંચેન્દ્રિય કેમ થાય છે, કયા કારણથી થાય છે. જીવના જ્ઞાન ગુણનું પરિણમન અને ચારિત્ર ગુણના પરિણમનને આ પર્યાયો થવામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેવો? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે કષાયની તીવ્રતા ચારિત્ર ગુણમાં થાય ત્યારે જ્ઞાન બીડાય, અને કષાયની મંદતા થાય ચારિત્ર ગુણમાં ત્યારે જ્ઞાનનો ઉઘાડ થાય. આમ જ્ઞાનને અને ચારિત્રને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે નિગોદનો જીવ પણ કે કોઈ પણ એકેન્દ્રીય બે ઇન્દ્રિય મન રહિત પ્રાણી પણ, એને વિચાર શક્તિ નથી જેને મન રહી છે તેને, તો જ્યારે એને અજાણપણે પણ કશાય મંદ થાય ત્યારે એને જ્ઞાનનો ઉઘાડ થવાનો અવસર આવે છે એના ફળ સ્વરૂપે. ને એ રીતે જીવ જેમ અધોગતિમાં ગયો તો કશાયની તીવ્રતાથી, એમ કશાયની મંદતાથી ઉર્ધ્વગતિમાં આવે છે. એને બે ઇન્દ્રિય પણ, બીજી જીભની બીજી ઇન્દ્રિય છે તો એ પણ નહીં મળે. એ તો બરાબર છે, બરાબર છે. એ રીતે જીવ પોતાના અપરાધને કારણે પોતાની શક્તિ ગુમાવે છે, અને એ અપરાધ જેમ જેમ ઓછા થાય તેમ તેમ શક્તિ વ્યક્ત થતી આવે છે. એટલે પારમાર્થિક દ્રષ્ટિકોણ એમ છે કે જીવ જેટલો નિર્દોષ અને નિરપરાધ થાય એટલું જીવને પોતાની શક્તિઓ વ્યક્ત થવાનું અને સુખ શાંતિ પામવાનું કારણ બને છે. આ એનો પારમાર્થિક દ્રષ્ટિકોણ છે. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે. જ્યાં પીડા હોય ત્યાં લાગેલો ન લાગેલો ઉપયોગ, જીવ વળગી રહે છે એટલે શું? ઉપયોગ ત્યાં લાગેલો રહે છે. સાદી ભાષામાં સમજાય એટલે એમ કહે છે ત્યાં એનો જીવ લાગેલો રહે છે, કેમ કે આખે આખો ત્યાં રોકાય છે. માટે જીવ શબ્દ વાપર્યો, ખરેખર તો ઉપયોગ જ લાગે છે, પણ એમાં આખો અનુભવ અખંડપણે પોતાનો અનુભવ કરે છે એટલે એમ કહે છે કે એનો જીવ ત્યાં લાગેલો છે. તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારો તમામ પ્રદેશે તે તરફ ખેંચાતા હશે એમ પ્રશ્ન છે. કે જે ભાગમાં પીડા છે એ ભાગની પીડા વેદવા માટે બીજા પ્રદેશો પણ ત્યાં ખેંચાતા હશે? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે, તો જીવ વળગી રહે છે એનો અર્થ કંઈ પ્રદેશો ખેંચાય છે એમ કહેવું છે? પ્રશ્ન એમ છે તો એમ પ્રદેશો નથી ખેંચાતા, પણ ઉપયોગ છે એ ત્યાં એકાગ્ર થઈ જાય છે અને ત્યાં એકત્વપણે આખે આખો અખંડપણે પોતાનો એવો અનુભવ કરી લે છે. તેનો પણ સંક્ષેપમાં ઉત્તર કે તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે. શું થાય છે? વેદના વેદવામાં ઉપયોગ ત્યાં રોકાય છે કેટલાક વિશેષ પ્રસંગ, એટલે તીવ્ર વેદના હોય ત્યારે. મંદ વેદના હોય તો ન પણ ખેંચાય. અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. બીજા બધા પ્રદેશનું નહીં, પણ કોઈ પ્રદેશનું ક્યારેક કોઈ પ્રસંગમાં આકર્ષણ થાય છે એવો પણ પ્રકાર ક્યારેક હોય છે. બધી વખતે હોય એવું નથી બનતું. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વપ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે. તીવ્ર વેદના થાય તો માણસ બેભાન થઈ જાય, બેશુદ્ધ થઈ જાય, મૂર્છા આવી જાય, તો બધા પ્રદેશ જ્ઞાન આવરાઈ જાય, એ વખતે આવરણ આવી જાય, કેમ કે તીવ્ર કષાયમાં આવી જાય એ વખતે. અને કોઈ પ્રસંગના વેદના કે ભયના બાહુલપણે સર્વપ્રદેશે, સર્વપ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. એ પહેલાં એક બીજો વિચાર કરી લીજે, પહેલી કરી કે કેટલાક પ્રદેશોનું આકર્ષણ થાય છે, તો એ ક્યારે બને છે? ખાસ કરીને ભય વખતે. ભય થાય, ભય તો મનમાં થાય, અથવા અમુક જગ્યાએ વાગે, જોરથી કોઈ વાગી જાય, કોઈ ભટકાઈ જાય, ત્યારે ભય થાય. પણ એ જ વખતે બીજા પ્રદેશોમાં પણ ખેંચાણ થાય તો એમાં કોઈ વખત પેટ ઉપર અસર થાય છે, તો કોઈ વખત જાડો પેશાબ થઈ જાય, એના ઉપર અસર થાય છે, એમ જુદા જુદા પ્રદેશોમાં એને અસર થઈ જાય. કોઈ વખત કોઈને ઉલટીઓ થવા માંડે, કોઈને ચક્કર આવવા માંડે, તો બીજા પ્રદેશોમાં પણ આંશિક અસર આવે છે. કોઈ 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 વિવાહ પરિણામમાં પણ એવું બને છે, કોઈને નથી પણ બનતું. એ જે વચ્ચે આવી ગયું ને એ વાત છે કે કોઈ પ્રસંગમાં સહજ આકર્ષણ થાય છે, એટલે એ જાતના ફેરફારો થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સાવ મૂર્છા થઈ જાય. કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વપ્રદેશો, સર્વપ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય, તીવ્ર ભય થાય, ત્યારે બધા જ પ્રદેશોમાં પ્રદેશે પ્રદેશે ભય થઈ જાય. એમનો કે ભાઈ અમારે રૂમાડે રૂમાડે આમ થઈ ગયા, રોમાંચ ઉલ્સિત થઈ ગયા, તો કોઈ કે રોમાંચમાં ભયથી રોમાંચ રૂવાડા ખડા થઈ ગયા એમ. તો દશમ દ્વાર એટલે બધું જ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે ચારે ખૂણા એમ, દસે દસ વાત. એ પ્રકારે પણ એકદમ બધામાં જ અસર થાય, બહુ જ ભય ભય થાય ત્યારે એવું પણ થાય બને છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવ સ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી તેમ વીર્યાંતરાયના ક્ષયોપશમનો સમ વિષમપણો હોય છે. હવે શું છે કે જીવ છે એ તો અવ્યાબાધ સ્વરૂપે છે, અવ્યાબાધ સ્વભાવ છે એનો, એને કોઈ બાધા ન કરી શકે. પણ એ સ્વભાવ સ્વભાવપણે પરિણામી નહીં હોવાથી, અવ્યાબાધ સ્વભાવ સ્વભાવપણે પરિણામી નહીં હોવાથી જાણે જીવને કોઈ ને કોઈ પ્રકારે બાધા થાય છે, પીડા થાય છે એમ બને છે. અને એવો જીવ અનુભવ કરે છે. એમાં શરીર નિમિત્ત છે, એ વેદના આદિમાં શરીર નિમિત્ત છે, અને ભય થવામાં બાહ્ય પ્રસંગ નિમિત્ત છે. અને વીર્યાંતરાયના ક્ષોભશમનું સમ વિષમ પણ હોય છે. એ જેટલો વીર્યાંતરાયનું ક્ષોભશમ છે, એ ક્ષોભશમ ભાવે છે. ક્ષોભશમનો અર્થ શું? થોડું હોય ને થોડું ન હોય. એ જેટલો ન હોય એટલો ભય થાય, હં, જેટલો વીર્યાંતરાયનો વીર્યાંતરાય ન હોય એટલો એ સહન કરી શકે, એટલો ભય ઓછો થાય. એટલે ભય અમુક હદે થાય ને અમુક હદે ન થાય, અથવા અમુક તારતમ્યતાએ થાય ને અમુક તારતમ્યતાએ ન પણ થાય, એ વીર્યાંતરાયના ક્ષોભશમનું સમ વિષમ પણ એની અંદર છે. તીવ્ર ભયના પરિણામથી એક તો દુઃખ ખૂબ થાય છે, અસાતા ખૂબ થાય છે, એટલે અસાતાવેદની પણ બંધાય છે, નાનાવરણી પણ બંધાય છે, દર્શનાવરણી પણ બંધાય છે, મોહની ચારે ઘાતે ચારે અઘાતી તો બંધાય છે, મોહની ને અંતરાય પણ બંધાય છે, ચારે ઘાતી તો બંધાય છે, અગત્યમાં આશાતાભેદની આવે છે, તો ક્યારેક આખા આયુષ્યમાં ક્યારેક આયુષ્યનું પણ વારો આવી જાય તો અમે આરે નામ ગોત્ર પણ બીજા જોડાઈ જાય એના અનુસંધાનમાં, જેવું આયુષ્ય બાંધે એના અનુસંધાનમાં. તો એવી રીતે કોઈ વાર થોડી પ્રકૃતિ તો કોઈ વાર ઘણી પ્રકૃતિ તો કોઈ વાર બધી પ્રકૃતિ આઠે આઠ, કોઈ ઓછી તો કોઈ વાર વધારે, એમ જુદા જુદા પ્રકારે બંધ થાય છે. કર્મબંધનો વિષય ઘણો ગહન છે અને એટલો બધો વિસ્તારવાળો છે કે પૂરેપૂરો તો સર્વજ્ઞના જ્ઞાનમાં ગમ્ય છે. બાકી આપણા જે આચાર્યો થયા, દર્શન આચાર્ય થયા, પુષ્પદંત ભૂતબલી વીરસેન સ્વામી જૈનસેન સ્વામી, એ દિગંબર આચાર્યોને કર્ણાનુયોગનો અને નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી જેમણે ગોમઠસાર લખ્યો, એમને કર્ણાનુયોગનું ઘણું જ્ઞાન હતું. તો એમણે હજારો વાત લખી છે પોતાના ગ્રંથમાં. કેટલી? હજારો વાત લખી છે, એટલું બધું એમને જ્ઞાન હતું. આપણું તો એના પ્રમાણમાં નહીવત જ્ઞાન ગણાય, મોટી મોટી વાતની ખબર પડે એટલું. આત્મસિદ્ધિમાં લીધું છે. ગહન વાત છે શિષ્ય કઈ સંશે પૈસા. એ કર્મનો વિષય લીધો છે ત્યાં તો ઘણી ગહન વાત છે. અહીંયા તો થોડુંક તમને પ્રયોજનભૂત એવી ઉપર છેલ્લી વાત થાય છે. કર્ણાનુયોગનો વિષય બિલકુલ ન આવે વચ્ચે એવું નથી, અને બધો આવે એવું પણ નથી. અમુક પ્રયોજનભૂત જેટલો આવે એટલો આપણે સમજી લેવો જોઈએ. આમ તો શું છે, ભાવોને સમજે તો કર્મના પ્રકૃતિ અને પરમાણુના જથ્થાને સમજવાની કોઈ પ્રયોજન નથી. પણ કેટલાક જીવો ભાવોને નથી સમજી શકતા, પોતાના પરિણામોને નથી સમજી શકતા, ત્યારે એને કર્મથી સમજાવવામાં આવે છે કે ભાઈ આવું પાપ ન બાંધતો ત્યારે બહુ ભોગવવામાં તકલીફ પડશે. શું એમ કરીને એને કર્મથી પછી સમજાવવામાં, કેમ કે પાપ ભાવને સમજતો નથી માટે. એવી રીતે પણ સમજાવવાની પદ્ધતિ છે. આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિ અર્થે કર્તવ્ય છે. તો શું છે, વિચાર જ્ઞાન જેનું નબળું હોય શું એને આવા પ્રશ્નોથી થોડો વિચાર તો થાય માણસ, એટલે વિચારની પરિશુદ્ધિ અર્થે આવા પ્રશ્નો કર્તવ્ય છે. એની મર્યાદા એટલી છે વિચારની શુદ્ધિ. વિચારના ન ચાલતી હોય, જડ જેવા ઘણી વાર થઈ જાય, કંઈ વિચાર જ ચાલતા નથી, તો આવા પ્રશ્નો એને લેવા જોઈએ. અને તેવા પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ પચિત ઈચ્છા પણ રહે છે પોતાને, તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનો ઘણી મુશ્કેલીથી થાય છે. એવું લાંબુ 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 લખવાનો ઉપયોગ ચાલતો નથી, અને તેથી કોઈક વખત લખવાનું બને છે અને કોઈક વખત લખવાનું બની શકતું નથી. એ એમનું અધ્યાત્મ દશાનું કારણ હતું. અધ્યાત્મ દશાને લીધે આમાં ઘણી વાતો અપ્રયોજનભૂત હોય છે, એટલે પછી ઉપયોગ ચાલે નહીં, તો નથી લખી શકતા પોતે. અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે, હમણાં તો આમ જ પરિણમન ચાલશે એમ લાગે છે, તો પણ તમને પ્રશ્નાદિ લખવામાં પ્રતિબંધ નથી. તો પણ તમને તો પ્રશ્ન ઉઠે તો લખજો, તમને પ્રશ્ન તમે નહીં લખતા એમ કહેવાનું અહીંયા આશય નથી એમ કહેવું છે. કેમ કે સુભાગભાઈ છે એ આવા વિષયથી બહુ અજાણ હતા અને કેટલીક નિર્મળતા થઈ હતી, પણ આવા વિષય તો ક્ષોભશમના અધીન હોવાથી ક્યારેક અસમાધાન ન વર્તે કોઈ પ્રસંગ આવે ત્યારે, એટલા માટે કેટલું પ્રયોજનભૂત જાણપણું થઈ જાય એ દ્રષ્ટિએ એમને કીધું કે તમારે પ્રશ્નો ઉઠે તો જરૂર લખવા, ક્યારેક ઉત્તર દેવાશે તો ક્યારેક નહીં દેવાય એમ સમજીને પ્રશ્નો તમારે લખજો જરૂર. સુભાગભાઈ ક્યારેક ક્યારેક કોઈ મુદ્દાની વાત લખી નાખતા, પડદોને તો આ ઉત્તર ઉપરથી ખ્યાલ આવે કે આવું પણ ઘણું જ્ઞાન હતું આ પ્રકારનું પણ એમને, નયવિભિક્ષાનું આવા બધા પ્રકારનું ઘણો વિશાળ ઉઘાડ હતો એમનો. સુભાગભાઈ પછી એ બહુ આમાં ઊંડા ઉતરી શકે નહીં, બહુ ઉપયોગ ચાલે નહીં આવા વિચારમાં, એટલે ક્યારેક લખી નાખે અમે કાંઈ તમારા જ્ઞાનમાં સમજતા નથી, એ તમને સમજ્યા છે એટલે અમારે બધું જ્ઞાન આવી ગયું, એમ અમે સમજી ગયા છે જા. ખીલાને વળગે એનો વાળ વાંકો ન થાય, એટલે હું ખીલો શું ઘંટીની અંદર ખીલો હોય અહીંયા કોઈ દાણો ભરાઈ ગયો તો થઈ ગયું, બચી ગયો, આખે આખો રહી જાય, બાકી બે પડ વચ્ચે આવે એનો તો લોટ થઈ જાય. એટલે અમે એક જણને વળગી લીધું, અમને વળગ્યા છે હવે અમને બહુ ચિંતા નથી કે અમને અમારું પરિભ્રમણ થશે, કે અમે સંસારની ચક્કીમાં અમે પીસાશું એવું હવે નથી લાગતું, વિશ્વાસ આવી ગયો છે પોતાને. હું ક્યાં હે કે સ્વભાગભાઈ કો સત્પુરુષ મિલ ગયા, ઉસકી પહેચાન હો ગઈ, તો ઉસ કારણ સે ઉનકે પ્રતિ જો બહુમાન આયા, ઉપકાર બુદ્ધિ આઈ, તો નિર્મળતા કાફી આ ગઈ ઓર અંદર મે વિશ્વાસ ભી હો ગયા કે અબ હમારા કલ્યાણ હોને વાલા હૈ હી, એમ તો તિર જાયેંગે, અવશ્ય તિર જાયેંગે. તો દૂસરા દૂસરા જો પ્રકાર કા વો શાસ્ત્ર જ્ઞાન થા વો નહીં થા, તો કૃપાલુ દેવ કો લિખ દેતે થે કે આપકે જ્ઞાન મેં હમ તો કુછ સમજતે નહીં, યે સબ આપકે પાસ તો બહોત જ્ઞાન હૈ, હમ તો કુછ ઇસમે સમજતે નહીં, હમ તો હમકો હમને તો આપકો સમજ લિયા હૈ તો હમારા સબ જ્ઞાન ઇસમે આ જાતા હૈ. હા, વહાં ઉન્હોને શ્રી કૃષ્ણ કા દ્રષ્ટાંત દિયા થા કે ગોપાંગનાઓ કો કોઈ શાસ્ત્ર જ્ઞાન નહીં થા, લોકો શ્રી કૃષ્ણ કે પીછે વો લગ ગઈ થી તો ઉનકા ભી કલ્યાણ હો ગયા, એસા હમારા ભી હોઈ જાયેગા, બસ એસા વો લિખ દેતે થે. વો સબ બાતે સુભાગભાઈ કે પત્ર મેં હૈ, ઇસમે નહીં હૈ, યે ગ્રંથ મેં વો બાત નહીં હૈ. ત્યાર પછીનો પત્ર છે 631. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. હે મુમુક્ષુ, તો એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. જે કાંઈ જાણવું છે એ આત્મપ્રાપ્તિને લઈને જાણવું, આત્મપ્રાપ્તિના હેતુથી જાણવું છે, અને તો તે જાણવું સફળ છે, નહીંતર સબ જાયનો સો ફોક, બાકી બધું જાણ્યું એ ફોક છે, નકામું છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવાર ઈચ્છાથી તું નિવર્થ અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. આત્મદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ તો જ્ઞાતાદ્રષ્ટાપણું આવશે અને આખી સૃષ્ટિ તને જ્ઞેય માત્રપણે, ભિન્ન જ્ઞેય ભિન્ન જ્ઞેયપણે, માત્ર ભિન્ન જ્ઞેયપણે દેખાશે. એટલે કોઈ શ્લોક છે, કોઈ શ્લોકનું પદ છે એમ કરીને વાત કરે છે. કયું કયો પદ છે, કયો શ્લોક છે એ પત્રમાં નથી. સુભાગભાઈ ઉપર જ છે કે કેમ એ પ્રશ્નાર્થ મૂક્યો છે. અહીંયા તો પ્રશ્નાર્થ મૂકેલો છે શું, કેમ કે કોઈને સંબોધન નથી. એક કોઈ શ્લોકના બે પદનો બે પેરેગ્રાફમાં અર્થ કર્યો છે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે, તત્વનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. શું કહે છે કે એક આત્માને જાણ, સમસ્ત લોકાલોક તને કેવળ જ્ઞાન થતાં જણાઈ જશે અને કેવળ જ્ઞાન પહેલાં તને સમાધાન આવી જશે, એટલે કે તારી કુતૂહલ વૃત્તિ સમાઈ જશે. બધું જાણવાની તારી કુતૂહલ વૃત્તિ છે એ સમાઈ જશે. અથવા આત્માનું જ્ઞાન થતાં તારું પરલક્ષ તૂટી જશે, પરલક્ષ તારું કાંઈ રહેશે નહીં. વળી બીજા જ્ઞેયો તને જ્યારે જ્યારે જે જે જ્ઞેયો જણાશે તે માત્ર જ્ઞેયપણે જણાશે, એમાં તને રાગદ્વેષ પણ ન થાય, તું જ્ઞાતાદ્રષ્ટા થઈ જઈશ. આ સારું છે ને આ ખરાબ છે એ વાત છૂટી જશે તારે, એટલે તારા રાગદ્વેષ મટી જશે. અને એમ થવા માટે, એક આત્માને જાણવા માટે તું સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. એક સ્વરૂપ ઉપર તારી દ્રષ્ટિ દ્રષ્ટિ નામ શ્રદ્ધા લઈ જા. એક સ્વરૂપને જ સ્વીકાર દ્રષ્ટિમાં, બીજા કોઈને ન સ્વીકાર. આવું સત્શાસ્ત્રમાં તત્વનું તત્વ કહ્યું છે તત્વજ્ઞાનીઓએ, તત્વજ્ઞાનીઓએ શાસ્ત્રમાં તત્વનું તત્વ આ કહ્યું છે કે તું એક આત્માને જાણ અને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ દે. એક આત્મા સ્વરૂપ ઉપર દ્રષ્ટિ દઈને એક આત્માને જાણ, એકને જ જાણવાનો છે. લાંબી માથા કૂટ નથી એમ કે છે. શું બીજા કામમાં તો અનેક પ્રકારનાની વાતો હોય, કેટલાય પ્રકારની વાતો હોય, આમાં તો એક જ વાત છે, તું એક તારા સ્વરૂપને જાણ, તું એક તારા સ્વરૂપને જાણ. એક જ જગ્યાએ ઊંડો ઉતર, અને બીજું બધું જાણવાની અપેક્ષા છોડી દે અત્યારે. કોઈ તને જરૂરી નથી જાણવું, બીજું કંઈ જાણવું તને જરૂરી નથી. એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. આત્માને ઉપયોગપૂર્વક તે સમજાવવું એટલે પ્રયોજનભૂતપણે એમ સમજાય તે દુર્લભ છે. વાત પ્રસિદ્ધ છે, એક આત્માને જાણવો, સ્વરૂપ ઉપર દ્રષ્ટિ દેવી એ વાત પ્રસિદ્ધ છે, તો પણ તેમાં પ્રયોજન ભાષીને સાવધાની આપવી એનું નામ ઉપયોગપૂર્વક જાણવું એમ છે. શું ઉપયોગપૂર્વક સમજવું એમ છે? ઉપયોગપૂર્વક સમજવું એટલે શું કે એ વાત ઉપર પોતાનું પરમ પ્રયોજન ભાષીને એની સાવધાની આવી જવી, એમાં સાવધાન થઈ જવું, એમાં જાગૃત થઈ જવું, કે જે સાવધાનીથી બીજી બધી સાવધાની અસાવધાનીને પામે, નહીંતર બીજામાં સાવધાન છે જીવ, અથવા બધા જ જીવો પોતાના ઉદયમાં સાવધાન છે અને દરેકના લાભ નુકસાનના કોષ્ટક જુદા જુદા છે, લાભ નુકસાનની ગણતરીઓ જુદી જુદી છે, એના કોન્સેપ્ટ જુદા જુદા છે, પણ દરેક પોતાની રીતે જે સમજે છે એમાં સાવધાન છે. આ વાત સમજાય ઉપયોગપૂર્વક, પ્રયોજનભૂતપૂર્વક, એ બહુ દુર્લભ છે, એમ થવું બહુ દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે, માર્ગ પણ ઉપાય પણ જુદો છે અને એ ઉપાયનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, શું કહે છે, જ્ઞાનીઓ કહે છે એમ નથી લેવું, કથન જ્ઞાનીઓ, જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, હા કહેવાતા જ્ઞાનીઓ, કથન જ્ઞાનીઓ એટલે કહેવાતા જ્ઞાનીઓ કહે છે તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, બધા ઠેકાણે તને આ વિષય મળે એ સંભવિત નથી. કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવો યોગ્ય નથી. માત્ર આત્માના અનુભવી પુરુષો છે એ આત્મજ્ઞાનીઓ સિવાય આ વિષય બીજે કોઈ રીતે મળી શકે એવું નથી. એટલે ઠેકાણે ઠેકાણે જઈને કોઈ પૂછે તો એને કંઈ બધું મળી જાય એવું નથી, પણ કોઈ એક ઠેકાણે જે આત્મજ્ઞાની છે એની પાસેથી એ મળવાનો સંભવ છે, એટલી જ વાત છે, મર્યાદિત. બીજા પદનો સંક્ષેપ અર્થ, કોઈ પદ લીધું છે એનો અર્થ કરે છે કે હે મુમુક્ષુ, મુમુક્ષુને યોગ્ય વાત છે, સંબોધન મુમુક્ષુને કરેલું છે. યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ થશે એમ પણ નથી, કેમ કે તે પણ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે, શું કીધું કે તું એક જ વાતમાં લાગ એટલે આત્મજ્ઞાન કરીને બીજું બધું કાંઈ ન કરે એમ કહ્યું, તો પછી આ બધા બાહ્ય સાધનો જે કયા છે, યમ નિયમ સંયમ, એ બધા નકામા ને? તો કે એવું સર્વથા એવું નથી. શું આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા થવા તથા તેમાં સ્થિત થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. કેટલાક કારણો પાત્રતા માટે કયા છે ને કેટલાક કારણો આત્મજ્ઞાનની સ્થિરતા માટે પણ કયા છે, અને એ તે પ્રકારે તેનો પણ સફળપણું જાણવું. તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કયા છે પણ ક્યાં શું લાગુ કરવું એ ખબર નથી, એટલે સૌ પોતપોતાની મતિ પ્રમાણે સ્વચ્છંદે કાર્ય કરે છે, એટલે સફળ થતા નથી. સાધનો કરવા છતાં, સાધનો પ્રાપ્ત થવા છતાં પણ સફળ નહીં થવાનું કારણ એ છે કે કેટલાક અક્રમે કરે છે, કેટલાક ઓગસંજ્ઞાએ કરે છે, કેટલાક લોકસંજ્ઞાએ કરે છે. શું કહે છે, તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કયા છે પણ જીવની સમજણમાં સામતો ફેર હોવાથી, એટલે મૂળમાંથી જ ફેર હોવાથી, તે સાધનોમાં જ અટકી રહ્યો. જેણે જે સાધન પકડ્યું ત્યાં અટક્યો, જેણે જે સાધન પકડ્યું ત્યાં અટક્યો, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા. અભિનિવેશ એટલે અભિમાન થવું, તે પ્રાય આમ થાય છે. જીવને પર્યાય દ્રષ્ટિ મટી નહીં હોવાથી જે તે પર્યાય પરિણમે છે ત્યાં તે અહંભાવને ધારણ કરે છે. એમાં પણ જે ધર્મ સાધન કરે છે પર્યાય બુદ્ધિએ, એને તે ધર્મ સાધનનો અભિનિવેશ અથવા અહંકાર થયા વિના રહેતો નથી. પૂર્ણતાના લક્ષમાં મોટો ફાયદો એ છે કે હજી પર્યાય બુદ્ધિ મુમુક્ષુને ચાલી ગઈ નથી, તો પણ નથી ગઈ તો પણ એ પૂર્ણ પર્યાય ન થાય ત્યાં સુધી અધૂરી પર્યાયમાં અહંકાર ન કરે. એટલે પર્યાય દ્રષ્ટિ હોવા છતાં પણ, પર્યાયમાં અહંકાર થવો અનિવાર્ય હોવા છતાં પણ, તે અહંકાર નહીં થવાની આ યોજના છે જ્ઞાનીઓને. એ બચી જાય છે, નહીતર શાસ્ત્ર જ્ઞાન કરે તો એનો અહંભાવ, દાન દે તો એનો અહંભાવ, સંયમ પાળે તો એનો અહંભાવ, જે કંઈ સાધન કરે એનો અહંકાર કેવી રીતે પર્યાય બુદ્ધિવાળો છોડી શકે? અનિવાર્યપણે થઈ જાય. ત્યારે દૂરદૃષ્ટિ થવાને તો હજી ઘણી વાર છે. યોજનામાં આ વાત છે કે જેને પૂર્ણતાનું લક્ષ્ય થયું એ કોઈ પર્યાયમાં એટલી અલ્પતા જોશે કે એને ક્યાંય અહંકાર થવાનો પ્રસંગ નહીં આવે. એટલે જીવે એ બધું સમજ્યા વિના, સમજણમાં સામટો ફેર હોવાથી, મૂળમાંથી જ વાસ્તવિક શરૂઆત નહીં થઈ હોવાથી એ સાધનમાં અટકી રહ્યો અને એ સાધન અભિનિવેશ પરિણામે કર્યા અથવા ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ તત્વનું તત્વ કહ્યું છે. જો ચાંદો અહીંયા રહ્યો એમ કે બાળક આંગળી સામે જુએ તો ચાંદો ન દેખાય. જો હું તને ચાંદો દેખાડું, મારી આંગળી હમુ જો, બાળક આંગળી હમુ જુએ ચાંદો ક્યાં દેખાય ને? પણ આંગળીની સીધમાં દેખે તો ચાંદો દેખાય. એમ કેટલાક જીવો તત્વજ્ઞાનીનું તત્વ ન સમજે તો આંગળી પકડી લે છે, અને કોઈ જો આંગળીની સીધમાં જોવે છે તો એ તત્વને પકડી લે છે. એમ છે, લક્ષણ લક્ષણની ચર્ચામાં એવું છે. લક્ષણથી, જ્ઞાન લક્ષણથી આત્માને દેખાડવામાં આવે છે, પણ જ્ઞાન લક્ષણથી જો આત્મા લક્ષ્યગત થાય તો લક્ષણ છૂટી જાય જોવાનું, અને લક્ષણને જ પકડી રાખે તો લક્ષ પકડાય નહીં. આંગળીથી ચંદ્ર દેખાડવા જેવી વાત છે. બે કોઈ એક શ્લોક હશે અથવા કોઈ કાવ્યનું પદ હશે, એના બે પદના જુદા જુદા અર્થ કર્યા છે અને એમાં પ્રયોજનભૂત વિષય લઈ લીધું છે. આઈ ફિગર આઉટ.